પૂનામાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 19/8/85 અધ્યાત્મ પ્રવચન રત્નત્રય 114 ગાથા ઉપર પ્રવચન સળંગ પ્રવચન નંબર 92
આ એક પ્રવર્તન સાધ નામનું ભાગવતી શાસ્ત્ર છે. પ્રવચન સાર, પ્રવચન એટલે દિવ્ય ધ્વનિ, એનો જે સાર જેમાં ભરેલો છે તેને પ્રવચન સાર શાસ્ત્ર. એ પ્રવચન સાર શાસ્ત્રમાં દેહ અધિકારની 114 નંબરની ગાથા ચાલે છે. એમાં આત્માનું ધ્યાન કેમ કરવું એની વિધિ આમાં બતાવે. શુદ્ધ આત્માનું સ્વરૂપ શું એ પણ વિધિ 114 બતાવી, અને એનું ધ્યાન કેમ કરવું એની વિધિ પણ એક જ ગાથામાં બે ભાવ છે. આ આત્મા છે એનું સ્વરૂપ શું છે, એ કેવો છે, અને એ લક્ષમાં કેમ લેવાય, એની દ્રષ્ટિ કેમ થાય, એનો અનુભવ કેમ થાય, એવા શુદ્ધાત્માના દર્શન કેમ થાય, એ દર્શનની વિધિ આમાં બતાવી છે. અનંત અનંત કાળ વીતો, એક ઇન્દ્રિય થઈને પરને જાણવા રોકાણું થયું, બે ઇન્દ્રિય થઈને પણ પરને જાણવા રોકાણો, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પચિન્દ્રિય, સંગની, અસંગની, મનુષ્ય થયો, અને કોઈને 25, કોઈને 30, 40, 50, 60, 70, 80 એ વર્ષો સુધી એને શું ધંધો કર્યો, પરને જાણવાનું પણ પોતાને ભૂલી જાણવા લાયક પોતાનું જ્ઞાનાનંદ પરમાત્મા અનંત વિરાજમાન છે એને સમયે સમયે જાણવાનું છોડી, સમયે સમયે જે જ્ઞાન આત્માનું છે એ જ્ઞાન વડે આત્માને ન જાણતા એ જ્ઞાન વડે પરને જાણવાય રોકાય તો એને આત્માનો અનુભવ થઈ શકતો નથી. જ્યારે પર પદાર્થની પ્રસિદ્ધિ જ્ઞાનમાં થાય છે, બહિર્મુખ જ્ઞાનમાં પર પદાર્થની પ્રસિદ્ધિ જ્યારે જ્ઞાન કરે છે ત્યારે એ જ્ઞાનમાં ભગવાન આત્મા તિરોભૂત થઈ જાય, ઢંકાઈ જાય છે, આચ્છાદિત થાય છે, એ જ્ઞાનમાં એને આત્મા જણાતો નથી. જેમ કે આ ઘડિયાળને જાણતા ઘડિયાળમાં કેટલા થયા કે 9:04 મિનિટ થઈ, તો એ જ્ઞાન ઘડિયાળનું નથી, જે જ્ઞાન તો આત્માનું, પણ એ જ્ઞાન આત્માને ન જાણતા આત્માનું જાણવાનું છોડીને જે પરપદાર છે એને જાણવા રોકાણો એનો અપરાધ છે. કેમ કે પરપદાર્થને જાણવા જતાં પોતાના શુદ્ધાત્માના દર્શન થતા નથી, પરના દર્શન થાય છે, કુટુંબ, કબીલા, મકાન, મોટર, હીરા, મોતી આદિના, કે એનાથી આગળ વધે તો ભગવાનની પ્રતિમાના દર્શન કરવા રોકાણો, પણ ભગવાનના દર્શન કર્યાની પંચ પરમેષ્ટિના દર્શન કરવા રોકાણો એને શુભ ભાવ થાય, ગુણ બંધાય, પણ પરના લક્ષે એને આત્મભાન થતું નથી. માટે પરનું જાણવાનું તો બંધ કરીને જે જ્ઞાન જેનું છે એને જાણવા જાય એક વખત તમે ગણાશે. ભગવાન આત્મા તો સમયે સમયે પોતાના જ્ઞાનમાં દર્શન દઈ રહ્યો છે, નિત્ય દર્શન દઈ રહ્યો છે, પણ એ આત્માની બેદરકારી એટલી છે કે પોતાના શુદ્ધાત્માની સામે જોતો નથી, દારૂડિયો પોતાના કુટુંબની સામે જોતો નથી, પોતાના કુટુંબ કબીલા શું દુઃખી છે, એને રેશન આવ્યું કે નહીં, એને દૂધ આવે છે કે નહીં, બાળકો ભણવા જાય છે કે નહીં, કાંઈ એને દરકાર નથી કરતો, એમ આ આત્મા મોરૂપી મદિરાનું પાન કરીને મોને મદિરાની ઉપમા આપી છે, વેલછા ગાનો વૃક્ષ થઈ ગયો છે. એ મોરૂપી મદિરાનું પાન કરનાર અજ્ઞાની પ્રાણી પોતાના શુદ્ધાત્મામાં અનંત ગુણો છે, એ આત્માનું કુટુંબ છે, આત્માનું કુટુંબ આત્મામાં રહેલું છે, આત્માનું કુટુંબ બહાર નથી. જ્ઞાન દર્શન ચારિત્ર સુખ પ્રભુત્વ વિભુત્વ અનંત અનંત ગુણ તે આત્મામાં છે, એ આત્માના સાધનની એ કુટુંબ છે આત્માનું, એ આત્માની સામે જોતો નથી, અને જે જ્ઞાન ઘેરું નથી એને જાણવા રોકાય છે, તેથી તેને મોહ રાગ અને દ્વેષ થયા વિના રહેતો. એ આખો ઉપયોગ જે પરસન્મુખ છે એ ઉપયોગ આત્માની સન્મુખ કેમ થાય, અને એ ઉપયોગમાં પોતાના ભગવાન આત્માના દર્શન કેમ થાય, એક જ વખત દર્શનનું કામ છે. એક જ વખત પોતાના ઉપયોગમાં શુદ્ધ આત્માનો અનુભવ નામ અનુભૂતિ નામ દર્શન થાય તો તેને પરમાત્મા સમ્યક દર્શન કરે છે, અને એ સમ્યક દર્શનમાં એવો ભૂલ કરાર થઈ જાય છે, પોતે જાણી શકે છે કે અલ્પકાળમાં મારી મુક્તિ થવાની છે, મને હવે લાંબા ભવો નથી, એમ પોતાનું જ્ઞાન ભાવિના થોડા ભવને અને પછી મોક્ષને જાણી લે છે. ભાવિના કદાચ કોઈને એક બે ચાર ભવ હોય તો એ જ્ઞાન પોતાનું જાણી લે છે, અને પછી આમ જ્ઞાન લંબાય છે તો એને મોક્ષના દર્શન થાય, મોક્ષ થવાનો છે એ પણ એના જ્ઞાનમાં સાધકને આવી જાય છે. અરે તને જાણતા તો આવડે છે, તમે જાણવાનું કામ તો તું કરી લો છો, હવે પરને જાણવાનું બંધ કરી આત્માને તું જાણ તો તને કાંઈ નુકસાન થવાનું નથી, પણ મોટો લાભ થશે. એ આત્માના દર્શન કેમ થાય, આત્માનું ધ્યાન કેમ થાય, આત્મા શું વસ્તુ છે અને એનું ધ્યાન કેમ થાય, એ બે વિષય આમાં લીધા છે. અનુભવનો વિષય અને અનુભવ. અનુભવનો વિષય પોતાનો શુદ્ધાત્મા છે, એમાં એકાગ્રતા ઉપયોગી કેન્દ્રમાં કેન્દ્રિત થાય છે. ઉપયોગ જે પરમા કેન્દ્રિત થાય છે એ ઉપયોગ આત્મામાં કેન્દ્ર સ્થાન છે, આત્મા એમાં કેન્દ્રિત એકાગ્ર થઈને એ જ્ઞાન ઉપયોગ પોતાના આત્માને પ્રત્યક્ષ દર્શન કરી લે છે, એને પરમાત્મા ધર્મ કહે છે, એને સામાયિક કહેવાય, એને પ્રતિક્રમ કહેવાય, એને પ્રજ્ઞાધ્યાન કહેવાય, એને આલોચના કહેવાય. એવી એક નિર્વિકલ જ્ઞાન અવસ્થા શુદ્ધ ઉપયોગના કાળમાં એ આત્મા નિર્વિકલ ધ્યાનમાં આત્મા અનુભવમાં પ્રતીકમાં શ્રદ્ધામાં આવે છે. એ આત્માનું ધ્યાન કેમ થાય એની વિદ્યામાં, ધ્યાન કરતા તો આવડે છે, પરનું ધ્યાન કરે છે, જોઈ છે કલાક. ધ્યાન ધ્યાન વિના સંસારી જીવ રહી શકે નહીં, નિરંતર ધ્યાન કરે છે. કોનું? પરનું. સ્વનું ધ્યાન એક સમય માત્ર કરતો નથી, અથવા એને પોતાને સ્વયં કરતા આવડતું નથી, અને કોઈ ધ્યાન બતાવે વિધિ તો એમાં એ બેદરકાર લે છે, અને ધ્યાનની કળા લક્ષમાં લેતો નથી. એટલે જ્ઞાનીના યોગમાં આવવા છતાં ને જ્ઞાની ધ્યાનની કળા બતાવવા છતાં પણ એમાં બેદરકાર લે છે, એને મોરપી મદિરાનું પાન એટલું બધું ઉપર કરી દો નશો એને ખ્યાલ આવતો નથી, એમ કરીને કાઢી નાખે છે. આ તો નિશ્ચયની વાત છે, કઈ વ્યવહારની વાત કરતા નથી. પોતે પોતાના સ્વભાવને ભૂલીને હેરાન થઈ ગયો છે. એ આત્માનો અનુભવ કેમ થાય અને અનુભવનો વિષય શું, એ બે વાત આમાં મૂકે છે. પાનું 139 છે, વચલો પારો છે. આ કહે છે, પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરી દે, અર્થાત પોતાની પર્યાયનું લક્ષ્ય જ છોડી દઈને એકલા ઉગાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે અવલોકન કર. શું કે છે કે શાસ્ત્રીય શબ્દો છે, જરા શબ્દો શાસ્ત્રીય છે એટલે એનો વિસ્તાર કરતા ખ્યાલ આવે. એ સમયે સમયે જ્ઞાનના પરિણામ તૈયાર કરે છે. રાગના ક્રોધમાન માયા લોભના ભલે થાય પણ જ્ઞાનના પરિણામ તો તૈયાર કરે છે. એ કષાયનો પલટો આવે છે પણ જ્ઞાનનો પલટો આવતો નથી. જ્ઞાન તો ગાળાવાઈ થયા કરે. હવે અહીંયા પર્યાર્થિક મેરીના ચક્ષુ સર્વથા બંધ કર એટલે કે તારા પરિણામમાં જે જ્ઞાન થઈ ગયું છે, જે જ્ઞાનમાં પરજ્ઞેયો નિમિત્ત થાય છે, એવા જ્ઞાનને પર્યાયને જાણવાનું બંધ કરી દે.
બરાબર.
એમાં રાગને જાણવાનું બંધ કરી દે. એમ આવી રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ પોતાના દોષ થાય છે. દોષ પર્યાયમાં દોષ થાય છે એ દોષને જાણવાનું બંધ કરી દે. એ દોષ થાય છે એનો સ્વીકાર કરવો ને, દોષનો સ્વીકાર કરીને દોષને જાણવા રોકાવું એ કઈ ધર્મની વિધિ
નથી.
દોષ થાય થાય છે પણ એનું લક્ષ છોડી દે. જો તારે દોષને ટાળવા હોય અને અવસ્થામાં નિર્દોષ અવસ્થા પ્રગટ કરવી હોય, સદોષ અવસ્થાના સ્થાને પુણ્ય પાપ આશ્રવ બંધ એ સદોષતા છે, પરિણામનો દોષ છે. હવે એ પરિણામમાં નિર્દોષ અવસ્થા પ્રગટ કરવી હોય જેને શાસ્ત્રીય ભાષાએ સંવર નિદ્રાને મોક્ષ તત્વ કહે છે, એ દોષને ટાળીને નિર્દોષ અવસ્થા પ્રગટ કરવી હોય તો દોષને જાણવાનું બંધ કરી દે. દોષને જાણનારું જે પર્યાર્થિક ચક્ષુ છે કે જે ઇન્દ્રિય જ્ઞાન દોષને પ્રસિદ્ધ કરે છે, નિર્દોષ પરમાત્માને પ્રસિદ્ધ કરવાની શક્તિ એ જ્ઞાનોક્ષમાં નથી.
બરાબર.
જે જ્ઞાન પરને પ્રસિદ્ધ કરે છે એ જ્ઞાન સ્વને પ્રસિદ્ધ કરી શકતું
નથી.
તો કહે છે કે પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરી દે એટલે પર્યાયને જાણવાનું જે જ્ઞાનનું પ્રયોજન હોય તેને પર્યાર્થિક નહીં કહેવામાં આવે છે. પર્યાય અર્થને નહીં, પર્યાય અર્થને નહીં 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 એટલે જ્ઞાનનો અર્થ એટલે પ્રયોજન. પર્યાયને જાણવાનું એવા જ્ઞાનના અંશને પરમાત્મા પર્યાર્થિક નહીં કહે છે. બે પ્રકારની નહીં છે, એક પર્યાયને જાણનાર પર્યાર્થિક નહીં કહેવાય અને પોતાના અમને તો આત્મા જણાતો નથી. અમને જણાય તો એનું ધ્યાન કરીએ પણ તું જાણવાનો પ્રયત્ન કરતો નથી એટલે જણાતો નથી. તારું અસ્તિત્વ છે, જીવતત્વ છે, જીવતત્વ અનાદ્યનંદ છે, અવિનાશી છે, પોતાના આત્માનો કદી પણ નાશ થઈ શકતો નથી. તો હવે એ આત્મા છે એમાં એની પાછળ કઈ લોજિક છે કે છે અસ્તિ એમને અમારે માની લેવું જ્ઞાની કહે છે કે ના લોજિક છે. સાંભળ કે જે જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે એ જ્ઞાનની પર્યાય ક્યાંથી આવે છે, શેમાંથી આવે છે? એ જ્ઞાનની પર્યાય રાગમાંથી આવતી નથી, એ જ્ઞાનની પર્યાય જળ કર્મ જ્ઞાનાવરણ એમાંથી આવતી નથી, એ જ્ઞાનની પર્યાય જ્ઞાનની પર્યાયમાંથી આવતી નથી, પણ એ જ્ઞાનની પર્યાય શક્તિમાંથી આવે છે, શક્તિની ગતિ છે. આત્મા ખજાનો ભેરો છે એમાંથી પરિણામ પ્રગટ થાય છે. આ સૂર્યનો પ્રકાશ ક્યાંથી આવે છે કે પૃથ્વીમાંથી? પૃથ્વીમાંથી આવતો હોય છે પ્રકાશ? તો પ્રકાશ તો સમયે સમયે આવે છે. સવારે ઉઠે જુદા જુદા વ્યક્તિ રહી છે, કેટલા ઉભારેલા પરિણામને જોવાનું બંધ કર્યું છે અને અંદરમાં અંતર્મ દ્રવ્યાર્થિક નહીં છે તે જ્ઞાન છે, તે ઉઘાડેલું જ્ઞાન છે. તો એ પર્યાય પણ એ અતિન્દ્રિય જ્ઞાન ની પર્યાય છે, ઇન્દ્રિય જ્ઞાન નહી, જ્ઞાન ની જાત પડી ગઈ. શું ઇન્દ્રિય જ્ઞાન ને શું અતિન્દ્રિય જ્ઞાન? દ્રવ્ય ઇન્દ્રિય, ભાવ ઇન્દ્રિય, અતિન્દ્રિય, ત્રણ પ્રકાર છે. દ્રવ્ય ઇન્દ્રિય આને કહેવાય જળ પરમાણુ. ભાવ ઇન્દ્રિય એ દ્રવ્ય ઇન્દ્રિય ના લક્ષ્ય જે જ્ઞાન નો વ્યાપાર થાય તેને ભાવ ઇન્દ્રિય કહેવાય, અને આત્મ સર્વ પરિણામ થાય તેને અતિન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. ઇન્દ્રિયાતીત છે, એને ઇન્દ્રિયનું અવલંબન નથી, દ્રવ્ય ઇન્દ્રિયનું અવલંબન નથી, ભાવ ઇન્દ્રિયનું અવલંબન નથી, શાસ્ત્રનું અવલંબન નથી, સીધો આત્માનું અવલંબન એને છે. એને એમાં ભેદ થઈને આત્માનો અનુભવ થાય છે.
મતિ સુધ જ્ઞાન મતિ
પરોક્ષમ મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન ઇન્દ્રિય કા અવલંબન સે હોતા હૈ, સમજે? વો ભાવ ઇન્દ્રિય કી ચર્ચા હૈ, મગર ઇધર અધ્યાત્મ શાસ્ત્ર માં તો દ્રવ્ય ઇન્દ્રિય કા અવલંબન છોડકર, અંશે દ્રવ્ય મન કા અવલંબન છોડકર અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ હોતા હૈ, વો પરોક્ષ હૈ. મતિ શુદ્ધ જ્ઞાન જો ઇન્દ્રિય કે દ્વારા પ્રતીત હોતી હૈ વો પરોક્ષ જ્ઞાન હૈ. અતિન્દ્રિય જ્ઞાન તો પ્રત્યક્ષ હૈ, પ્રત્યક્ષ હોને પર ભી કથનચિત પરોક્ષ ભી હૈ. વેદન સે પ્રત્યક્ષ હૈ, આનંદ કા વેદન સે, ઓર આત્મા કા પ્રદેશ દિખાઈ દેતા નહીં. ઇસ અપેક્ષા સે વો મતિ શુદ્ધ જ્ઞાન કો ભી અતિન્દ્રિય જ્ઞાન કો ભી પરોક્ષ કહા જાતા. દ્રવ્યાંતિક નહીં છે તે જ્ઞાન છે, તે ઉઘાડેલું જ્ઞાન છે. છે તો એ પર્યાય, પણ તે જોનારી પર્યાય પર્યાય ને ન જોતા, ભેદ ને ન જોતા દ્રવ્ય ને જુએ છે. પર્યાય ને જાણનારી પર્યાય સર્વથા બંધ કરી છે. જ્ઞાનની પર્યાય જ્ઞાનની પર્યાય ને જાણવાનું બંધ કરે છે, અને જ્ઞાનની પર્યાય દ્રવ્યને જોવે છે. આવી એક સ્થિતિ છે, એ સ્થિતિ છે એ સાંભળીને ધારણા વાળા છે તો પણ કામ આવશે કે આવું એ વસ્તુ સ્થિતિ ભજે છે તો એ પ્રયોગ કરશે. કેવળ જ્ઞાન થાય ત્યારે જ આત્મા જણાય, અને નીચે આત્માનો અનુભવ ન થાય એમ બને નહીં. શું અવધિ જ્ઞાન ને મન પર્યુ જ્ઞાન, એક દેશ પ્રત્યક્ષ ને કેવળ જ્ઞાન, સર્વ પ્રત્યક્ષ ને મતિ શુદ્ધ પ્રત્યક્ષ નથી, તો મતિ શુદ્ધ જ્ઞાન દ્વારા આત્માનો કોઈને અનુભવ પણ થઈ શકે નહીં. માટે આજે પરોક્ષમ ની આગમની પદ્ધતિ પરની પ્રસિદ્ધિ માટે છે. અહીંયા મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન નથી જે થઈને આત્માને પ્રસિદ્ધ કરે છે એને અનુભૂતિ કહેવામાં આવે છે. દ્રવ્યની પર્યાય ને જાણનારી પર્યાય સર્વથા બંધ કરી છે, પણ જ્ઞાન સર્વથા બંધ થઈ ગયું. જ્ઞાન તો ઉભરેલું છે અને તે દ્રવ્યને જાણે છે. જો આવી વાત ભાઈ, આ તો ત્રણ લોકના નાથની જીવવાની છે. આ સર્વજ્ઞ વિકરાળ પરમાત્મા એની જીવધનીમાં આવેલી આ વાત પ્રવર્તન સાર, પ્રવચન એટલે કે દિવ્યધ્વનિ, એનો જે સાર એને પ્રવર્તન સાર શાસ્ત્ર કહેવામાં આવે છે. સર્વજ્ઞ વિકરાળ પરમાત્મા અત્યારે વિરાજમાન છે ઈશાન ખૂણામાં, શ્રીમંદર ભગવાન મહાવીર ક્ષેત્રમાં અત્યારે વિરાજમાન છે. વિશ્વતીર્થંકર ભગવાન તો વિરાજમાન છે, એનું સમોષણ રચાય છે. દેવો ઉપરથી ઇન્દ્રો પણ એ સાંભળવા આવે છે. એ દિવધનીનો સાર અહીંયા 2000 વર્ષ પહેલાનું આ તાળપત્ર ઉપરનું શાસ્ત્ર છે. એના ઉપરની પછી 1000 વર્ષ સંસ્કૃત ટીકા થઈ અને એનો આ અનુવાદ જયપુરમાં થયેલો છે 200 વર્ષ પહેલા. એનો અનુવાદ કરનાર અનુવાદક મૂળ જયપુરના જયચંદ પંડિત થયા છે, અને એ ટોડલ મલગીની સાથે એ સમાગમમાં હતા. ચર્ચા કરતા એક પ્રસંગ એવો બન્યો કે સમયસાર પ્રવચન સારના કઈ અનુવાદ નહોતા, એ તો વર્ધમાધ્યમાં અને સંસ્કૃતમાં શાસ્ત્રો કયા હતા, અને એ તો સંસ્કૃતના પાઠી હતા એટલે સંસ્કૃતનું એ પોતે અર્થ બધા સમજી શકતા. બેસીને અંદર મંડળીમાં વિદ્વાનોની મંડળીમાં ચર્ચા થતી, એમાં જયચંદ પંડિતને એક વિચાર આવ્યો, આ હા આવું અદભુત શાસ્ત્ર છે, આત્મદર્શન થવા માટેનું અદભુત શાસ્ત્ર છે. અને આજે હજાર હજાર વર્ષ થઈ ગયા અને સંસ્કૃતમાં એ રહી ગયું. કોઈ અનુવાદ કર્યો નહીં, પણ જો અનુવાદ થાય તો ઘણા આત્માને આત્મહિત થાય, કલ્યાણ થાય. પછી મને વિચાર આવે છે કે આનો અનુવાદ કોઈએ કરવો નહીં, હું કરું એમ નહીં, કોઈ આનો અનુવાદ થવો જોઈએ. કેમ કે આપણે બધા વિદ્વાન ભેગા થયા છીએ અને મારી એક આ સૂચના છે, પ્રપોઝલ છે, અને બધા વિચાર કરજો કે આનો અનુવાદ કરવા જેવો છે કે જગતના જીવોને આત્મલાભ થાય એવો એને વિચાર આવ્યો. ત્યારે બીજા પંડિતોએ તર્ક મૂક્યો કે આ તો નિશ્ચયનું શાસ્ત્ર છે, અધ્યાત્મનું, અને જો આનું અનુવાદ કરશો તો જગતના જીવો નિશ્ચયાભાસી થઈ જશે એમ કોઈ તર્ક કર્યો. ત્યારે જયચંદ પંડિત એને જવાબ આપે છે કે ભાઈ, ગધેડું સાકર ખાય ને કદાચ મરી જાય, કે તેથી સાકર મનુષ્ય ન ખાવી એમ હોય શકે નહીં, માટે એનો અનુવાદ થવો જોઈએ. ઓ બે અજ્ઞાની જીવ, એના અજ્ઞાનથી દુઃખી થઈ ગયો છે
બરાબર,
અને કઈ આ શાસ્ત્ર વાંચવાથી કઈ અજ્ઞાની થવાનો નથી, પણ આ શાસ્ત્ર વાંચીને કોઈ જ્ઞાની તો હશે જ. માટે મારો તો એવો મત છે કે આનો અનુવાદ થવો જોઈએ. પછી પ્રપોઝલ એમને એમ રહી અને એક બે વિચારની વિચારણા કરીને નિર્ણય થયો કે આનો અનુવાદ આપણે કરવો. તો અનુવાદનું કામ કોને સોંપવું? તો બધાએ ભેગા થઈને સરવાળા માટે જયચંદ પંડિત જયપુરના એને કામ સોંપવામાં આવ્યું અને એનો અનુવાદ થયો અને પોતે ભાવાત્મા લીધો. બીજા વિદ્વાનો પણ એને તપાસ કરતા અને એ તપાસીને પાસ કરવામાં આવ્યું. ઢુંઢારી ભાષામાં પાના છે, એ પાનામાં છપાવ્યું ઢુંઢારી ભાષા. મેં 200 વર્ષ પહેલા છપાયેલું શાસ્ત્ર જોજો ઇતિહાસ. એ જ શાસ્ત્ર શ્રીમદ રાજચંદ્રજીની હાજરીમાં એ શાસ્ત્ર એના હાથમાં આવ્યું ઢુંઢારીમાં. હિન્દી ચાલતો હિન્દીમાં નહોતું થયું. પછી એમને વિચાર આવ્યો શ્રીમદ રાજચંદ્રજીને કે આવા સરસ સાહિત્ય એના અનુવાદ કરીને ચાલતી હિન્દી ગુજરાતી ભાષામાં છપાવવા જોઈએ. પછી એક પરમ શુદ્ધ પ્રભાવક મંડળ ઝવેરી બજારમાં ખારા કુવાની સામે એની ઓફિસ છે અત્યારે પણ, ત્યાં એ સ્થાપના થઈ પરમ શુદ્ધ પ્રભાવક મંડળ. અને એ સમયસારનું ઢુંઢારીમાંથી જો ચાલતી હિન્દી ભાષામાં શાસ્ત્ર સમયસાર છપાયું, પ્રવર્તન વિગેરે સમયસારની છપાયું. 75 સાલમાં છપાયું
ઢુંઢારી ભાષાનો અનુવાદ કોને કર્યો?
ઢુંઢારી ભાષા ઉપરથી અનુવાદ એક ત્યાંના પંડિત છે, એમાં નામે લખેલ છે, એ મૂળ છે શ્રીમદ રાજચંદ્રનું, એમાં એનું નામ લખેલું છે કોઈ દિગંબર પંડિતે.
ગુણભદ્ર
પણ બીજા છે, મને યાદ નથી, મારી પાસે પુસ્તક છે. એ પંડિતે એનું હિન્દી કર્યું અક્ષર અક્ષર. હવે એ હિન્દી પુસ્તક 75માં છપાણું અને 78 સાલમાં ગુરુદેવના હાથમાં જામનગરમાં આવ્યું. અને જે આવ્યું તો ઝવેરી, હા હા, આ તો અશરીરી થવાનું શાસ્ત્ર છે. એક એ છપાણું ને આ એક પુરુષના હાથમાં આવ્યું. અત્યારે બહુ કેટલો તત્વનો પ્રચાર થઈ રહ્યો છે કે આત્મા શું છે એ વિચાર કરતા બધા થઈ ગયા છે. અને ગુરુદેવ તો સમ્યક પાયમાં, પણ એના નિમિત્તે બીજા જીવો પણ સમ્યક દર્શન પાયમાં છે. કોઈ વ્યક્ત હોય ને કોઈ હવે તો આ બધી પરંપરા ભારતમાં ચાલે છે. આ ભગવાન, તું સામાન્ય વિશેષ સ્વરૂપ છો. સામાન્ય શું ને વિશેષ શું? સામાન્ય એટલે કે આત્મદ્રવ્ય છે, એમાં અનંત ગુણો ભરેલા છે, જ્ઞાન દર્શન આદિ શક્તિઓ, એને સામાન્ય તત્વ કહેવામાં આવે છે. અને વિશેષ એટલે ગુણના પરિણામ જે થાય, ગુણની અવસ્થા થાય, તેને વિશેષ પર્યાય કહેવામાં આવે છે. તો ત્યાં તારા વિશેષમાં પરને જાણવાનું એ કઈ છે નહીં. તારી જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ એમાં પરને જાણવાનું તો તું હવે ગૌણ કરી દે, પરનું તો લક્ષ્ય છોડી દે. પણ પર જેમાં જણાય છે એવી જ્ઞાનની પર્યાય જાણવાનું બંધ કરી દે. હા હા, તો ઇન્દ્રિય જ્ઞાન બંધ થતા એક અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈ અને આત્માનું અવલોકન કરશે અને એને આત્માનો અનુભવ થશે. ત્યાં તારા વિશેષમાં પરને જાણવું એ કઈ છે નહીં, કેમ કે ત્યાં તો એ પોતાની પર્યાય જ જણાય છે. તું કહે છે કે આ ઘડિયાળ જણાય છે એમ તને પાસે છે, પણ ખરેખર તો ઘડિયાળ જેમાં જણાય છે એવી જ્ઞાનની અવસ્થા તને જણાય છે, પણ જ્ઞાનની અવસ્થા જણાય છે એના સુધી પણ તું આવ્યો નથી. શું કહે? આ મને જણાય છે, આ જણાય છે. શ્રીમદે એક વાક્ય કહ્યું છે બહુ સારું, ઘટપટ આદિને જાણતું તેથી તેને માન, જાણનાર ને માન નહીં. કેવું કહીએ? હું જાણનાર છું આ ઘરાનો, ઘરાનો જાણનાર છું એમ તો લે, આત્માનો જાણનાર છું તો પછી. શું કહ્યું? આ ઘડો છે એનો પણ જાણનાર જે જાણનાર છે તે હું છું, જાણનાર છે તે હું છું. તો જાણનાર જણાય છે ઘડો નહીં, ઘડો નહીં, જાણનાર જ જણાય છે. જ્ઞાનની પર્યાય જણાય છે ઘડિયાળ નહીં, પણ ઘડિયાળ જેમાં જણાય છે એવી જ્ઞાનની પર્યાય જણાય છે. એમાં તો આ પછી દ્રવ્ય જણાય છે એ પછી, પણ હજી તો ઘડિયાળ જણાય છે. હા, હજી તો પરપદાર્થ જણાય છે, કુટુંબ પરિવાર જણાય છે, શરીર જણાય છે. શરીર જણાય છે કે જ્ઞાનની પર્યાય જણાય છે? જો શરીર જણાય છે તો મોહ થશે, અને જ્ઞાન ની પર્યાય જણાશે તો મોહ થશે. જ્ઞાન જ્ઞાન ને જાણતા કશાય ઉત્પન્ન થાય, જ્ઞાન પરના લક્ષે જો પરનું લક્ષ કરે તો કશાય ઉત્પન્ન થાય છે. કશાય ને જીતવાની કળા છે. તો પોતાની પર્યાય જણાય છે તો કહે છે જ્ઞાનની પર્યાય મને જણાય છે ત્યાં સુધી આવ્યો, અને જે પર્યાય જણાય છે તેને જોનારું પર્યાયથી કે શું શરૂ થાય બંધ કરી દે. ક્રિયા જણાય છે એ વાત તો અહીંયા અધ્યાત્મમાં ગૌણ કરી નાખી, પણ જે પર્યાય જણાય છે જ્ઞાનની, મારું જ્ઞાન થયું, મને જ્ઞાન થયું, જ્ઞાનની પર્યાય જાણવાની ક્રિયા, જાણવાની ક્રિયા બંધ કરી દે, જાણવાની એને જાણવાની બંધ કરી દે તો ક્રિયા તો રહેશે પણ આત્માને જાણનારી ક્રિયા નવી પ્રગટ થશે. એને સ્વભાવભૂત ક્રિયા કહેવામાં, એને જ્ઞાનની સ્વભાવભૂત ક્રિયા પ્રગટ કહેવામાં. પર્યાયને જોનારું ચક્ષુ સર્વતા બંધ થયું તો જોનારું અન્ય કોઈ જ્ઞાન ચક્ષુ રહ્યું કે નહીં? તો કહે છે કે દ્રવ્યને જોનારું જ્ઞાન ચક્ષુ પ્રગટ ઉઘાડું છે. કહ્યું ને કે એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે, એટલે આત્માને જાણનારા જ્ઞાન વડે, જે જ્ઞાન આત્માને જાણે તેને દ્રવ્યાર્થિક ચક્ષુ કહેવામાં આવે છે. આત્માને જાણનારા જ્ઞાન વડે, ચક્ષુ વડે જો પર્યાયને જોનારી આંખ સર્વતા બંધ કરી દે, બંધ કરી છે, પણ દ્રવ્ય સામાનને જોનાર જ્ઞાન તો ઉઘડેલું છે. દ્રવ્ય સામાનને જોનારું જ્ઞાન તો ઉઘડેલું છે, જ્યાં પર્યાયને જોનારની આંખ સર્વથા બંધ થઈ ગઈ, પર્યાયને જોવાનું બંધ હો ગયા, ત્યાં એક અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ હો ગયા. દ્રવ્ય કો જાણતે પ્રસિદ્ધ હોતા. દ્રવ્ય સામાનને જોનારું જ્ઞાન તો ઉઘડેલું છે, જયારે પર્યાયને જાણવાનું જ્ઞાન બંધ થાય છે ત્યારે દ્રવ્યને જાણનારું જ્ઞાન ઉઘડી જાય છે. તો ઉઘડેલું જ છે, ઉઘાડ્યું એટલે ઉઘડેલું છે, પેલા બંધ હતું. જ્યાં પર્યાયને જોવાનું સરળતા બંધ કર્યું ત્યાં દ્રવ્યને જોવાનું જ્ઞાન ઉઘડી ગયું છે એમ કહે છે. કેમ કે પોતે જાણનારો છે ને, આ આત્મા છે ને એ કરનારો નથી, આત્મા છે એ જાણનારો છે. હવે અનંતકાળથી જગતના પ્રાણીઓ એમ જ માને છે, કંઈક કરે તે આત્મા, કરે તે આત્મા, કરે તે આત્મા, કંઈક કરવું જોઈએ, કંઈક કરવું જોઈએ, કંઈક કરવું જોઈએ. પણ જાણનાર છે આત્મા કે એના ખ્યાલમાં ભૂલ નથી. જાણે તે ધર્મ છે ને કરે તો કર્મ છે, કરતા બુદ્ધિમાં કર્મ બંધાશે, અને હું જાણનાર છું તો ધર્મ થશે. આત્મા જાણનાર, જાણનાર આત્માનો સ્વભાવ જ્ઞાન, અને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું, એ પરમાર્થ આટલું છે. આત્માનો સ્વભાવ જ્ઞાન, અને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું છે. આ કર્તા કર્મથી કારમાં 144 પિડાતામાં આચાર્ય ભગવાને આત્માના અનુભવની રૂપી બતાવતા એવા તેમાં કરી છે. શાસ્ત્ર નો આધાર પણ આપે આપો. એક મુમુક્ષુ કે તમે પાણીનો લોટો તો આપો છો પણ કૂવો પણ બતાવો છો, એનો લોટો તમે આપો છો પાણીનો નહીં, પણ પાણીનો જથ્થો ક્યાં છે અમારી પણ જરૂર પડે નહીં, ને પાણીનું સ્થાન પણ. એમાં આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણો પછી એ ક્યાં છે કે 144 ગાથા સમીચારમાં છે. પછી લાલુભાઈ મુંબઈ રહ્યા જાય કે રાજકોટ રહ્યા જાય તો એને પૂછવાની જરૂર પડે નહીં, એ સમયસર ખોલીને સ્વાધ્યાય કરી શકે. એટલે લોટો તો પાણીનો આપે પણ બતાવ્યો કે આ વિદ્યા અહીંયા છે, તમે અનુભવ કરજો. જ્ઞાનીઓ હોય ને એ બીજાને પરાધીન બનાવે નહીં, પોતે સ્વાધીન બને અને બીજાને પણ સ્વાધીન બનાવે તેને જ્ઞાની કહેવામાં આવે છે. જો અજ્ઞાન ઉભરી ગયું છે એમ કહે છે, કેમ કે પોતે જાણનારો છે ને, આ કરનારો છે આત્મા, એ દેહ મન વાણીની ક્રિયાનો કરનાર નહીં, સમાજની ક્રિયાનો કરનાર નહીં, એ રાગનો કરનારો આત્મા નથી હો, એ તો જ્ઞાનનો કરનારો આત્મા છે. કેમ કે જ્ઞાનમય આત્મા છે, તેથી જ્ઞાનને કરે તે સ્વભાવ છે ને રાગને કરે કરતા સુધી રાખે તો જ્ઞાન છે, એ તો પરનું કરવું તો ક્યાંયનું તો અભિમાનમાં જાય છે. પરને સુખી કરી દઉં, પરને દુઃખી કરી દઉં, પરને મારી નાખું, પરને જેવાની કરું, આ એ બધા મિથ્યાત્મના જાળા છે. એકવાર ગિરનારમાં શાંતિભાઈને વાત કરી, ગિરનાર ત્યાં થોડા દિવસ ત્યાં વાત કરી કે ભાઈ જગતના જીવો આત્મા જાણનાર છે એમ જાણતા નથી, અને આત્મા કરતા છે એમ માને છે. એટલે કરતા બુદ્ધિ હોવાથી એ કરતા બુદ્ધિ એને ઠરીને ઠામ બેસવા દેતી નથી. આત્માનું ચિંતન પણ કરવા દઈ નથી. કરતા બુદ્ધિનો ઉછાળો એવો છે કે હું જાણનાર છું એ તો લક્ષ્માયું નહીં, અને આત્માને કરનાર માન્યો તો કરનાર માન્યો તો જેનો કરનાર માને એના તરફ એની વૃત્તિ ગયા વગર રહે નહીં. શાંતિભાઈ આ કરતા બુદ્ધિ છે ત્યાં સુધી એ આત્માને સુખે બેસવા દેશે નહીં. એને બે કાન પકડ્યા
પોતાના,
કેમ કે જાણનાર છું જાણનાર છું એના પક્ષમાં એવો નથી. પક્ષાથી ક્રાંત થઈ અને જાણનારને પ્રત્યેક જાણે તો શાંતિનું વેદન આવી જાય, પણ જાણનાર છું એવા પક્ષમાં આવે તો કર્તૃત્વ બુદ્ધિનું જે અજ્ઞાન ને મિથ્યાત્વ એ ગળવા મને કે હું કરતા નથી. જેમ સિદ્ધ ભગવાન જાણનાર દેખનાર છે એમ હું પણ જાણનાર દેખનાર. વળી વિકલ્પ ઉઠે કે ગ્રસ્થ અવસ્થામાં તો કઈ કરવું કે નહીં, પણ જાણવું એ કરવું નથી. થાય થયું થશે થવાયું બધું થાય છે એને જાણવું એ ક્રિયા નથી, જાણવું એ ક્રિયા નહીં. અને પુનપાપ કરીને ક્રિયા એ આત્માનું કર્મ ને કાર્ય નથી. જાણવું પુનપાપ થાય એને જાણ છે, એને જાણ થાય ને શું કહ્યું છે એને પ્રથમ જાણ છે. કોણ? પોતાનો શુદ્ધાત્મા ડાક્ટર સાહેબ. પ્રથમ છે એને જાણ અને પછી થાય ને જાણ. થાય એને કરવું હોય, ન થાય એનું કરવું નથી, અને થાય એનું પણ કરવું નથી. થાય ને જાણે છે એને જાણે, અને થાય ને જાણે છે એને જાણે, ને થાય ને જાણતા જાણતા એનો ભોગ થઈ જાય. આ ધર્મની વિધિ છે. અહીંયા આવ્યો શબ્દ કેમ કે પોતે જાણનારો છે ને આ એનો વિસ્તાર ચાલે છે. જીટી આવી કે કેમ કે પોતે આ બધાના આત્માની વાત ચાલે છે. બધા આત્મા જ્ઞાન સ્વભાવી છે, જાણનાર 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 જાણનાર, પણ જાણનાર છું એ શ્રદ્ધા જ્ઞાન માંથી છૂટી ગયું. કરું તો મરું, અને જાણે જાણે તો જીવે, જાણે તે જીવે, કરે તે મરે, કરે તે મરે, ભાવ મરણ. આ દેહ છૂટે એ તો એક જ વખત મરણ છે, ઓળું તો સમયે સમયે મરણ છે. કરું કરું કરતા બુદ્ધિ શું કરવું શું કરવું એ જ અજ્ઞાનતા સકટ નો ભાર જેમ સ્વાનતાને સૃષ્ટિ મનના એની પેરે કોઈ યોગી યોગેશ્વરા જાણે અન્ય મતી એ આ વાત કરી છે કે કોઈ યોગી અને યોગેશ્વરા યોગી એટલે ધર્માત્મા અંતરાત્મા અને યોગેશ્વરા એટલે અહિંતને સિદ્ધ એ જાણે છે કે આ સૃષ્ટિ મનના એની પેરે આ જગતની વ્યવસ્થા એની મેરે થયા કરે કોઈ કોઈ નો કરતા હતા ઈશ્વરે કરતા નથી અને હું પણ એનો કરતા નથી. એક વખત દિલ્હીમાં સર્વધર્મ પરિષદની યોજના થઈ એમાં બધા ધર્મ વાળાની માંથી પણ આવ્યા એમાં દિગંબરના પંડિતો પણ પ્રતિનિધિ તરીકે આવ્યા ફૂલચંદ સિદ્ધાર્થ શાસ્ત્રી પણ એમાં હતા. એમાં એક કોઈ વિદ્વાન અન્ય મતના ઉભા થયા કે મને એક મારું એક સજેશન છે કે આ દિગંબરોની સંખ્યા ઓછી છે અને બીજી જૈનોની સંખ્યા ઘણી વધારે છે તો એની અંદર આ જે નાનો સમુદાય છે એ એમાં મળી જાય તો એનું બળ વધી જાય ટુકડા ટુકડા કરવાનું શું કામ છે. એટલે સારા ભાવથી કોઈ ખરાબ ભાવથી એવો આશ્રય નહીં એની રીતે એની રીતે ત્યારે કૃષ્ણ સિદ્ધાર્થ શાસ્ત્રી નો વારો આવ્યો ઉભા થયા કે મારા સજ્જન વિદ્વાને આ એક પ્રબોધન મને મૂકી અને અમને કહી તો અમે બીજામાં ભણી જવા ત્યાં પણ કોઈ પણ એક ધર્મ બતાવો કે આત્મા અકર્તા છે જે કોઈ ધર્મ બતાવે કે અમારો ધર્મ આત્મા અકર્તા છે તો અમે એમાં ભણી જવા તૈયાર છીએ. પણ કોઈ ઉભો થયો નહીં કોઈ તો ઈશ્વરને કરતા માને અને કોઈ પોતાને કરતા માને આ શબ્દ નીકળે છે શબ્દ નીકળે છે કરતા મને નીકળે એનું કરતા હું છું શબ્દની પર્યાય છું હાથ પગ હું હલાવું છું એમ અનેક રીતે આત્મા સ્વભાવે નાતા નાના અકર્તા કરતા હોવા છતાં પણ અનાદિકાળથી આત્મા પોતાના સ્વભાવને જાણનારને ભૂલીને પોતે પોતાને કરતા માને છે ત્યાં સુધી બહિર્મુખ દ્રષ્ટિ અજ્ઞાની એ તો કશાયની પ્રવૃત્તિમાં મળ્યો છે એને વિચરાવી દ્રષ્ટિ પ્રગટ નથી નથી કર્મ કરાવે અને કાં હું કરું કાં ઈશ્વર કરે અને કાં કર્મ કરાવે પરિણામને એ અજ્ઞાની વિચાર નથી છે. કર્મ વિચારે કોણ ભૂલ મેરી અધિકારી કર્મ તો જળ છે ભાઈ કર્મ કઈ બળાત્કારે આત્માને ક્રોધ કરાવતો નથી ક્રોધ પોતે ક્ષમા ભાવથી ભૂલી અને ક્રોધ સ્વયં પરિણમે ક્રોધને કરે ત્યારે કર્મના ઉદયને નિમિત્ત માત્ર કહેવામાં આવે છે. નિમિત્ત કરતા છે પણ ઉપાદાન કરતા હું કહ્યું જળ કર્મ નિમિત્ત કરતા છે પણ નિમિત્ત કરતા ક્યારે કે નૈમિત્તિક ભાવનો કોઈ કરનારો હોય ત્યારે પણ જ્ઞાન કરનારો હોય તો નિમિત્ત કરતા પણ કર્મને કહેવામાં આવતું હવે અભ્યાસ જ નહીં ત્યાં અને અહીંયા તો પછી જો આવું બધું લાંબુ કરવા જઈએ તો 6-12 મહિના રોકાય ત્યારે બધો વિસ્તાર થાય. અરે ભગવાન આત્માની વાત સમજવા જેવી છે એનો અભ્યાસ કરવા કઈ નહીં જાય કઈ નહીં જાય લાભ લાભ ને લાભ જ છે કઈ નુકસાન નું કારણ નથી. કેટલાક ઈશ્વર ને કરતા માને કેટલાક કર્મ ને કરતા માને સાંખ્ય મતી છે એ કર્મ ને કરતા માને છે શું કરીએ કર્મ નો ઉદય આવે છે એ પ્રમાણે થાય છે. અમે તો ધોયેલ મુરા જેવા દોષ પોતે કરે અને નાખે કર્મ ઉપર ક્રોધ કરે પોતે ક્ષમા ભાવ ને છોડે અને ક્રોધ કરે અને નાખે મારે ક્રોધ કરવો નતો મારી ભૂલ છે હો ક્ષમા ભાવ માં રહેવું જોઈએ મારાથી ન રહેવાનું ક્રોધ થઈ ગયો છે એ ક્રોધ ને ટાળવો જોઈએ એ કર્મ ને કરાયો નથી કર્મ તો નિમિત્ત માત્ર છે નિમિત્ત કરતા છે ઉપાદાન કરતા તો એ જીવનો અશુદ્ધ ઉપાદાન ક્રોધ ને કરે છે નિકાલી શુદ્ધ ઉપાદાન પણ ક્રોધ ને કરતો નથી અને કર્મ પણ એને કરાવતો નથી અશુદ્ધ ઉપાદાન થી થાય છે ત્યારે કર્મ ના ઉદય ને નિમિત્ત કરતા કહેવામાં, એક ઉપાદાન કરતા છે ને બીજું નિમિત્ત કરતા છે, એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ થયો કહેવામાં. એ સ્વભાવ દ્રષ્ટિમાં જોવામાં આવે તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ નો માણ અભાવ છે એવા જ્ઞાન રૂપે પ્રણમતા આત્મા ને અનુભવ. ગાડી ફાસ્ટ ફાસ્ટ. અરે જીનેન્દ્ર ભગવાને કહેલું તત્વ સમજવા જેવું છે. ટાઈમ કાઢીને પોતાના રીતે માટે બધો ટાઈમ એને મળે, 6 કલાક 8 કલાક સુવાનો ટાઈમ મળે, ખાવાનો ટાઈમ મળે, છાપા વાંચવાનો ટાઈમ મળે, મુંબઈમાં ટીવી જોવાનો ટાઈમ, મુંબઈમાં અહીંયાની ખબર નથી, ટીવી જોવાનો ટાઈમ મળે, પણ આ અભ્યાસ કરવાનો ટાઈમ ફુરસદ નથી. મને મારે અભ્યાસ તો કરવો છે ધર્મનો, પણ હમણાં ટાઈમ
નથી,
ના ટાઈમ નથી. પછી અહીં ખીચાઈ જશે તો શું થશે એનું કઈ વિચાર કર્યો છે? કઈ અભ્યાસ નહીં કોઈ જાતનો. અરે નવ તત્વ શું, ઉપાદાન નિમિત્ત શું, નિશ્ચય વ્યવહાર શું, આ બધું સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવેલું છે. દ્વિય નહીં આશ્રિત વાણી છે. નિશ્ચય રહીથી પણ કથન આવે ને વ્યવહાર રહીથી પણ કથન આવે. સર્વજ્ઞ ભગવાનની વાણી દ્વિ નહીં આશ્રિત, એકલી નિશ્ચય નહીં નથી, એકલી વ્યવહાર નહીં પણ નથી, એકલી નિશ્ચય નહીં માને અજ્ઞાની છે, એકલા વ્યવહાર ને માને પણ અજ્ઞાની છે. નિશ્ચય વ્યવહાર ને માની ને એમાં અટકી જાય તો પણ અજ્ઞાની છે. વ્યવહાર ને ગૌણ કરી નિશ્ચય ની સન્મુખ થાય તો અનુભવ થાય તો નિશ્ચય પૂર્વક વ્યવહાર નું જ્ઞાન એને આવી ના રહે.
Yeah.